એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એમિલી હેનરીની એક ખૂબ જ સરસ નવલકથા હેપી પ્લેસ પર વાત કરવાના છીએ. આમ તો આ એક રોમેન્ટિક નવલકથા છે, પણ એ આપણને એક બહુ મોટો અને કદાચ થોડો અસ્વસ્થ કરી દેવો સવાલ પૂછે છે. આપણે બધા ખુશ દેખાવા માંગીએ છીએ, પણ શું એવું બને કે ખુશ દેખાવાનો આ દેખાવ જ આપણી અસલી ખુશીનો દુશ્મન બની જાય?
આ બહુ રસપ્રદ સવાલ છે, અને ખરું કહું ને તો આખી નવલકથાનો પાયો જ આ પ્રશ્ન પર ટકેલો છે. એમિલી હેનરીની એ જ તો ખાસિયત છે, એ ખાલી એક પ્રેમ કહાની નથી કહેતા, એ તો સંબંધોના જે તાણાવાણા હોય છે, મિત્રતાના બદલાતા રંગો અને પોતાની સાચી ઓળખ શોધવાની જે મથામણ છે એને બહુ જ બારીકાઈથી રજૂ કરે છે, અને હેપી પ્લેસ એનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે.
તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. આપણે જોઈશું કે કેવી રીતે હેરિયટ અને વિન્નીની વાર્તા આપણને બતાવે છે કે પરફેક્ટ દેખાવાની કોશિશ કેવી રીતે સંબંધોમાં તિરાડ પાડી શકે છે. વાર્તાની શરૂઆત તો એકદમ ફિલ્મી ને સુંદર છે, નહીં?
બિલકુલ. વાર્તા આપણને સીધા મૈનાના એક ખૂબસૂરત કોટેજમાં લઈ જાય છે. આ જગ્યા 6 મિત્રોના ગ્રુપ માટે મતલબ સ્વર્ગ જેવી છે. છેલ્લા 10 વર્ષથી તેઓ દર ઉનાળામાં અહીં ભેગા થાય છે. આ એમની પરંપરા છે, એમની મિત્રતાનું જીવંત પ્રતીક, અને આ ગ્રુપનું કેન્દ્ર છે હેરિયટ અને વિન.
પરફેક્ટ કપલ.
હા, બરાબર. એ બંને જાણે એકબીજા માટે જ બન્યા હોય એવા. બધા મિત્રો માટે તેઓ એક આદર્શ છે.
પણ આ સુંદર ચિત્રની પાછળ એક મોટું રહસ્ય છુપાયેલું છે.
વાર્તા શરૂ થાય છે અને આપણને તરત જ ખબર પડે છે કે આ પરફેક્ટ કપલની સગાઈ તો 5 મહિના પહેલા જ તૂટી ગઈ છે.
અને આ વાત તેમણે કોઈને પણ નથી કહી, ખાસ કરીને પોતાના જીગરજાન દોસ્તોને તો બિલકુલ નહીં.
અને અહીંથી જ આખો સંઘર્ષ શરૂ થાય છે. ચોક્કસ, કારણ કે આ વર્ષનું વેકેશન એમના માટે બહુ ખાસ છે. એમનું આ પ્રિય કોટેજ વેચાઈ રહ્યું છે, આ એમની છેલ્લી મુલાકાત છે, અને ઉપરથી એમની મિત્ર સબરીનાના લગ્નની ઉજવણી પણ અહીં જ થવાની છે.
ઓહ, એટલે માહોલ બગાડવા નથી માંગતા.
બરાબર. એટલે તેઓ એક અઠવાડિયા માટે ફરીથી પ્રેમાળ યુગલ હોવાનો ડોળ કરવાનું નક્કી કરે છે.
આ સાંભળવામાં જ કેટલું અઘરું લાગે છે. જે વ્યક્તિ સાથે તમે સંબંધ તોડી નાખ્યો છે એની સાથે એક જ રૂમમાં, એક જ છત નીચે અને પાછું ખુશ હોવાનો દેખાવ કરવો. પણ મોટો સવાલ એ છે કે જો આટલો બધો પ્રેમ હતો તો પછી બ્રેકઅપ થયું જ કેમ? આ જૂઠામાં પાછળના લોકો કોણ છે? ચાલો હેરિયટ અને વિનને થોડા નજીકથી ઓળખીએ.
ચાલો પહેલા હેરિયટની વાત કરીએ. વાર્તા એના દ્રષ્ટિકોણથી કહેવાય છે. હવે બહારથી જોઈએ તો હેરિયટનું જીવન એકદમ પરફેક્ટ લાગે.
હા, તેજસ્વી સર્જિકલ રેસિડેન્ટ છે, પોતાના કામમાં સફળ છે.
પણ એ તો ખેર ઉપરનું પડ છે. અંદરથી તે એટલી થાકી ગઈ છે ને કે એને પોતાના કામથી જ નફરત થવા લાગી છે.
અને એની આખી જિંદગી ખબર છે બીજાને ખુશ રાખવામાં જ ગઈ છે. એ એક પીપલ પ્લીઝર છે. એના માતા પિતાએ એને એવી રીતે ઉછેરી છે કે એની કિંમત એની સિદ્ધિઓ સાથે જોડાયેલી છે.
એટલે એણે ક્યારે પોતાની સાચી લાગણીઓ કે ઈચ્છાઓને મહત્વ જ નથી આપ્યું. એણે એ જ રસ્તો પસંદ કર્યો જે દુનિયાની નજરમાં સાચો અને સફળ ગણાય.
સાચી વાત.
અને એની સામે છે વિન કોનર,
મિત્ર વર્તુળનું દિલ.
હા, જે હંમેશા હસતો હસાવતો રહે છે, તે મોહક છે. પણ આ એની વર્તમાનની વાસ્તવિકતા નથી. પિતાના આકસ્મિક મૃત્યુ પછી તે દુઃખ અને નિષ્ફળતાની લાગણીમાં ડૂબી ગયો છે. એણે પોતાની પીએચડી અધૂરી છોડી દીધી છે અને એક સામાન્ય નોકરી કરે છે.
તું મતલબ એ કે બંને જણા એક પ્રકારનો અભિનય કરી રહ્યા છે, હેરિયટ સફળતાનો અને વિન ખુશીનો. અને મને લાગે છે કે આ જ તેમના સંબંધ તૂટવાનું મૂળ કારણ બન્યું હશે.
બિલકુલ.
તેઓ એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે તેઓ પોતાની તકલીફો બતાવીને એકબીજાને દુઃખી કરવા નહોતા માંગતા.
તમે એકદમ સાચા મુદ્દા પર આવ્યા છો. તેમણે પોતાની નબળાઈઓ છુપાવીને એકબીજાને બચાવવાની કોશિશ કરી, પણ હકીકતમાં તેઓ સંબંધનો પાયો જ ખોખલો કરી રહ્યા હતા. વિનને લાગતું હતું કે તે હવે હેરિયટની સફળતાને લાયક નથી.
અને હેરિયટ એ સ્વીકારવા તૈયાર નહોતી કે એની ડ્રીમ જોબ એને ખુશી નથી આપી રહી.
વાતચીતના અભાવે એક સુંદર સંબંધનો અંત આણ્યો.
તો આ જટિલ ભૂતકાળ સાથે તેઓ એક કોટેજમાં પ્રવેશે છે જ્યાં એમની દરેક યાદ જોડાયેલી છે. આ નાટકનો પહેલો અંક કેવો રહે છે?
શરૂઆત ખૂબ જ તણાવભરી હોય છે. હવામાં એક અજીબ પ્રકારની શાંતિ છે જે શાંતિ કરતાં વધુ અકળાવનારી છે. તેઓ જૂઠાણાના નિયમો બનાવે છે. જાહેરમાં એકબીજાનો હાથ પકડવો, જૂના જોક્સ પર હસવું અને સૌથી અઘરું
એ જ બેડરૂમમાં સાથે રહેવું.
હા, એ જ બેડરૂમમાં જે એમની પ્રેમ કહાનીનું સાક્ષી રહ્યું છે. દરેક સ્પર્શ અને દરેક હાસ્ય એક અભિનય જેવું લાગે છે.
અહીં લેખિકા એમિલી હેનરીની કળા જોવા જેવી છે. વાર્તા બે સમયરેખામાં આગળ વધે છે, રિયલ એટલે કે વર્તમાન અને હેપ્પી એટલે કે ભૂતકાળ. આનાથી વાચક પર કેવી અસર પડે છે?
આ એક ખૂબ જ અસરકારક તકનીક છે. ભૂતકાળના પ્રકરણો આપણને બતાવે છે કે એમનો પ્રેમ કેટલો સહજ, ઊંડો અને મજાક મસ્તીથી ભરેલો હતો.
એમનું કોલેજમાં મળવું, એમની વચ્ચેની કેમિસ્ટ્રી,
હા, એ બધું આપણને એ પ્રેમની ભવ્યતાનો અહેસાસ કરાવે છે. અને પછી તરત જ વાર્તા વર્તમાનમાં આવે છે જ્યાં એ જ બે લોકો એકબીજા સાથે વાત કરતા પણ ખચકાય છે.
એટલે એ સુખી યાદો વર્તમાનના તણાવને વધુ કરુણ બનાવે છે. આપણને સમજાય છે કે એમણે ખરેખર શું ગુમાવ્યું છે.
બરાબર.
અને દેખીતી વાત છે કે આવો દેખાવ લાંબો સમય ટકી ન શકે. ધીમે ધીમે આ પડદો ફાટવા લાગે છે, ખરું ને?
બિલકુલ. એમનો અભિનય નબળો પડવા લાગે છે. જૂની લાગણીઓ, અધૂરી વાતો અને ગુસ્સો બધું સપાટી પર આવવા લાગે છે. એક પુસ્તકની દુકાનમાં જ્યારે વિન હેરિયેટ માટે એવું પુસ્તક ખરીદે છે જે તેને ગમતું હતું, ત્યારે એમની વચ્ચે એક ભાવનાત્મક ક્ષણ આવે છે જે લગભગ બધું જ કહી દે છે.
અને મિત્રો એમને કંઈ ખ્યાલ નથી આવતો.
એમના મિત્રો, ખાસ કરીને પારખું નજર ધરાવતી ક્લિયો, આ નાની નાની તિરાડોને પારખી જાય છે.
પણ મને એક સવાલ થાય છે, જો એ લોકો આટલા સારા મિત્રો હતા તો શું મિત્રોને તરત જ ખબર ન પડી જાય કે કંઈક ગડબડ છે? કોઈ આટલો સારો અભિનય કેવી રીતે કરી શકે?
આ બહુ સારો સવાલ છે. અને એનો જવાબ એ છે કે આ ગ્રુપમાં માત્ર હેરિયેટ અને વિન જ અભિનય નથી કરી રહ્યા.
ઓહ,
ખુશીનો દેખાડો એટલે કે પરફોર્મન્સ ઓફ હેપીનેસ એ આ નવલકથાનો મુખ્ય વિષય છે. બીજા મિત્રો પણ પોતાની સમસ્યાઓ છુપાવી રહ્યા છે. સબરીના, જે લગ્નની તૈયારીમાં બધું પરફેક્ટ રાખવા માંગે છે, અને ક્લિયો, જે એક સ્વતંત્ર કલાકાર છે, એમની વચ્ચે વર્ષો જૂનો અણબનાવ છે જે આ વેકેશનમાં સપાટી પર આવે છે.
અચ્છા, તો મતલબ આખું ગ્રુપ જ એક આદર્શ મિત્રતાનો દેખાવ કરી રહ્યું છે, જાણે કાચનું ઘર જે ભૂકંપની ધ્રુજારી પર ટકેલો હોય. દરેક જણ એવું માનીને ચાલે છે કે જો સત્ય બહાર આવશે તો બધું વિખરાઈ જશે.
બરાબર. તેઓ ભૂતકાળની સુખી યાદોને એટલી મજબૂતીથી પકડી રાખવા માંગે છે કે તેઓ વર્તમાનની વાસ્તવિકતાનો સામનો કરવાથી ડરે છે. અને આ દબાણ એક દિવસ તો તૂટવાનું જ હતું. ક્લાઇમેક્સ ત્યારે આવે છે જ્યારે દબાણ અસહ્ય બની જાય છે
અને બધું બહાર આવી જાય છે.
હા, એક ભાવનાત્મક અને પીડાદાયક દ્રશ્યમાં હેરિયેટ અને વિન આખરે મિત્રો સમક્ષ કબૂલ કરે છે કે તેઓ મહિનાઓથી અલગ થઈ ગયા છે.
અને મિત્રોની પ્રતિક્રિયા શું હોય છે? જેનો ડર હતો એવો ગુસ્સો કે નિરાશા?
ના, અને આ જ વાર્તાનો સૌથી સુંદર ભાગ છે. તેઓ ગુસ્સે થવાને બદલે દુઃખી થાય છે. એમને એ વાતનું દુઃખ નથી કે હેરિયેટ અને વિનનો સંબંધ તૂટી ગયો, પણ એ વાતનો ડર હતો કે આ જૂઠને કારણે એમની મિત્રતા વિખેરાઈ રહી હતી.
ઓહ, તો એમને સંબંધ તૂટવાનો નહીં પણ મિત્રતાનું આખું માળખું તૂટી પડવાનો ડર હતો.
બરાબર. આ કબૂલાત પછી જ સાચી વાતચીતનો માર્ગ ખુલે છે.
તો આખરે એક ક્ષણ આવે છે જ્યારે બધા માસ્ક ઉતરી જાય છે. હેરિયેટ અને વિન વચ્ચેની એ પ્રામાણિક વાતચીત કેવી હોય છે?
એ વાર્તાનું હૃદય છે. પહેલીવાર મહિનાઓ પછી તેઓ એકબીજા સાથે સાચું બોલે છે. વિન પોતાના પિતાના મૃત્યુના ઊંડા દુઃખ વિશે, પોતાની નિષ્ફળતાની લાગણી વિશે અને એ ડર વિશે વાત કરે છે કે તે હેરિયેટ માટે પૂરતો સારો નથી.
અને હેરિયેટ?
તો હેરિયેટ પણ પહેલીવાર કબૂલ કરે છે કે તે તેની પરફેક્ટ કારકિર્દીથી કેટલી નાખુશ અને થાકેલી હતી. આ એ વાતો હતી જે તેમણે એકબીજાને બચાવવા માટે છુપાવી હતી.
અને આખરે એમને સમજાય છે કે પ્રેમની કમી નહોતી પણ પ્રામાણિકતાની કમી હતી. એમણે એકબીજાને એક અવાસ્તવિક પ્લેટફોર્મ પર મૂકી દીધા હતા. હેરિયેટ એટલે સફળતા અને વિન એટલે ખુશી. તેઓ ભૂલી ગયા હતા કે સંબંધમાં નબળા પડવાની અને પોતાની તકલીફો વહેંચવાની પણ છૂટ હોય છે.
અને આ પ્રામાણિકતા જ એક નવા રસ્તા ખોલે છે. એક ક્ષણથી વાર્તા એક નવી દિશા લે છે. હેરિયટ પોતાની ખુશી માટે સર્જિકલ રેઝિડેન્સી છોડવાનો હિંમતભર્યો નિર્ણય લે છે. એ પોતાના માતા પિતાની અપેક્ષાઓ કરતાં પોતાની આંતરિક શાંતિને મહત્વ આપે છે.
અને વિન, શું તે પણ પોતાના દુઃખમાંથી બહાર આવી શકે છે?
હા, વિન પણ ફર્નિચર બનાવવાનો પોતાનો શોખ, જે તેના પિતા સાથે જોડાયેલો હતો, તેને ફરીથી અપનાવે છે. તે પોતાના દુઃખનો સામનો કરે છે અને પોતાની જાતને ફરીથી શોધે છે. તે સમજે છે કે તેનું મૂલ્ય તેની નોકરી કે પીએચડીની ડિગ્રીમાં નથી, પણ તે જે વ્યક્તિ છે તેમાં છે.
તો શું તેઓ ફરીથી એક થાય છે આટલા બધા પછી? શું એ શક્ય છે?
હા, તેઓ ફરીથી સાથે આવે છે, પણ આ વખતે એક નવી શરૂઆત સાથે. જૂના સંબંધને ફરી જીવંત કરવાની કોશિશ નથી કરતા,
પણ એક નવો, વધુ સ્વસ્થ અને પ્રામાણિક સંબંધ બનાવે છે.
બરાબર. અને માત્ર તેઓ જ નહીં, આખું મિત્ર જૂથ પણ સ્વીકારે છે કે એમની હેપી પ્લેસ કોઈ જગ્યા નથી. કોટેજ તો જતું રહ્યું, પણ એમની મિત્રતા જીવંત છે.
તો આખી વાર્તા પરથી આપણે જે શરૂઆતમાં સવાલ પૂછ્યો હતો એના પર પાછા આવીએ. આ પુસ્તક આપણને ખુશીના દેખાડા અને વાસ્તવિકતા વિશે શું શીખવે છે?
તે સ્પષ્ટપણે શીખવે છે કે સાચા સંબંધો દેખાડાથી નહીં, પરંતુ પ્રામાણિકતા અને પોતાની નબળાઈઓને સ્વીકારવાથી બને છે. સતત ખુશ દેખાવાનો પ્રયાસ સંબંધોને પોકળ બનાવી દે છે.
હા, સંબંધો પ્રેમની કમીથી નહીં, પણ પરફેક્ટ દેખાવાના દબાણથી તૂટે છે.
સાચી વાત.
અને મને લાગે છે કે બીજો મોટો સંદેશ મિત્રતાના પરિવર્તન વિશે છે. સમય સાથે મિત્રતાને ટકાવી રાખવા માટે તેને ભૂતકાળની યાદોમાં કેદ કરવાને બદલે તેને વિકસિત થવા દેવી પડે છે.
બિલકુલ. કોટેજનું વેચાવું એ આ જ પરિવર્તનનું પ્રતીક છે. તમે હંમેશા કોલેજના દિવસોની જેમ જીવી શકતા નથી. મિત્રતાને પણ શ્વાસ લેવા દેવો પડે.
અને ત્રીજો, જે ખૂબ જ અંગત વિષય છે, ઓળખ વિરુદ્ધ અપેક્ષાઓ. આ બુક શીખવે છે કે જે લાઈફ બહારથી પરફેક્ટ દેખાય, પણ અંદરથી તમને ખાઈ રહી હોય,
એને છોડી દેવામાં જ સાચી હિંમત છે.
આ પુસ્તક એક મીઠી ઉદાસી અને આશાનો અનુભવ કરાવે છે. નહીં, એ આપણને યાદ અપાવે છે કે જીવનમાં ભૂલો કરવી, રસ્તો બદલવો, ફરીથી શરૂઆત કરવી, એ બધું સામાન્ય અને જરૂરી છે.
ચોક્કસ. નિષ્ફળતા એ અંત નથી, પણ પોતાની જાતને વધુ સારી રીતે સમજવાની એક તક છે.
આખરે હેપી પ્લેસ આપણને એ શીખવે છે કે સંપૂર્ણતા એક ભ્રમ છે,
અને સાચી ખુશી અવ્યવસ્થિત, અપૂર્ણ અને પ્રામાણિક ક્ષણોમાં જ મળે છે.
તો અંતે આ વાર્તા આપણને શીખવે છે કે આપણી હેપી પ્લેસ ભાગ્યે જ કોઈ ભૌગોલિક સ્થાન હોય છે જે સમયમાં સ્થિર થઈ ગયું હોય,
પરંતુ એ તો વર્તમાનની અસ્તવ્યસ્ત વાસ્તવિકતામાં આપણે જેમને પ્રેમ કરીએ છીએ તેમની સાથે પોતાની જાત સાથે પ્રામાણિક રહીને ખુશી બનાવવાની હિંમતનું નામ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.